ઓલ નેશન્સ ગોસ્પેલ પબ્લિશર્સ દ્વારા કોણ ખોવાઈ જશે? એવા ઘણા લોકો છે જેઓ નરક વિશેનું વાસ્તવિક સત્ય શોધી શકે તેવા ડરથી આ વિષય વિશે વિચારતા નથી. તેઓ ભયભીત છે કે તેઓ પોતાને ખૂબ જ ઝડપી ગતિએ નરકમાં નીચે સરકી જતા જોઈ શકે છે. મોટાભાગના લોકો તેમના અંતરાત્માને આ શબ્દોથી શાંત કરવાનો પ્રયાસ કરે છે, ભગવાન પ્રેમનો ભગવાન છે અને ક્યારેય કોઈને નરકમાં નાખશે નહીં. આ સાથે તેઓ કલ્પના કરે છે કે તેમના શાશ્વત જીવનની બાબત સાથે વ્યવહાર કરવામાં આવ્યો છે અને તેમનું પાપી જીવન સ્વર્ગમાં સ્વીકારવામાં આવશે. ખરેખર તમે જાણો છો કે દુષ્ટ લોકો પરમેશ્વરનું રાજ્ય ધરાવશે નહીં. તમારી જાતને મૂર્ખ ન બનાવો. જે લોકો અનૈતિક છે અથવા જેઓ મૂર્તિઓની પૂજા કરે છે અથવા વ્યભિચારી છે અથવા સમલૈંગિક વિકૃત છે અથવા જેઓ ચોરી કરે છે અથવા લોભી છે અથવા શરાબી છે અથવા જેઓ બીજાની નિંદા કરે છે અથવા ચોર છે, કોઈ નહીં. આમાંથી ઈશ્વરનું રાજ્ય પ્રાપ્ત થશે. 1 કોરિન્થી 6:9-10. પરંતુ અશુદ્ધ કની પણ શહેરમાં પ્રવેશશે નહીં અને કોઈ પણ જે શરમજનક વસ્તુઓ કરે છે અથવા જૂઠું બોલે છે, ફક્ત તેઓ જ શહેરમાં પ્રવેશ કરશે જેમના નામ હલવાનના જીવંત પુસ્તકમાં લખેલા છે. પ્રકટીકરણ 21:27. ત્યાં અન્ય લોકો ફરીથી છે જેઓ સાબિત કરવાનો પ્રયાસ કરે છે કે નરક બિલકુલ નથી, અને બીજા જૂથ પાસે માણસ દ્વારા બનાવવામાં આવેલ ઉપદેશ છે કે મૃત્યુ પછી આપણે અગ્નિથી શુદ્ધ થઈશું અને તે પછી સ્વર્ગમાં પ્રવેશ કરીશું. તે વિચિત્ર છે કે લોકો નરક વિશેના સત્યને ટાળવા માટે શું કરવાનો પ્રયાસ કરશે. કેટલાક તેને એમ કહીને ટાળે છે કે મૃત્યુ પછી કોઈ જીવન નથી, કે જ્યારે આપણે મરીએ છીએ ત્યારે તે અંત છે, કબરની બહાર કની નથી. ભગવાનનો શબ્દ આપણને કહે છે કે દરેક વ્યક્તિએ એકવાર મૃત્યુ પામવું જોઈએ અને તે પછી ભગવાન દ્વારા ન્યાય કરવામાં આવશે. 9:27. વિશ્વની વસ્તીનો અન્ય એક વર્ગ માને છે કે જેઓ ખ્રિસ્તીઓ તરીકે મૃત્યુ પામે છે તેઓ જ ફરીથી જીવશે, અન્ય મૃત્યુ પામે છે અને તે જ અંત છે. વિશ્વના ઘણા ભાગોમાંથી આશ્ચર્યજનક રીતે મોટી સંખ્યામાં લોકો માને છે કે જ્યારે તમે મૃત્યુ પામો છો ત્યારે તમે ફૂલ અથવા ગાય અથવા સાપ અથવા કોઈ અન્ય પ્રાણી અથવા પ્રાણીના રૂપમાં વિશ્વમાં પાછા આવો છો. નરક વિશેના તેમના મનને શાંત કરવા માટે લોકો અન્ય ઘણા જૂઠાણા માને છે. ત્યાં એક નરક છે. એક વ્યક્તિ કે જેના પર આપણે બીજા બધાથી ઉપર વિશ્વાસ કરી શકીએ તે ભગવાન ઈસુ છે. તેણે નરક વિશે ઘણું કહ્યું અને તેથી આપણે ભગવાનના શબ્દમાંથી ઘણા શાસ્ત્રોમાંથી થોડા લઈશું અને તે શું કહે છે તે જોઈશું. જે કોઈ પોતાના ભાઈને નાલાયક મૂર્ખ કહે છે તેને નરકની આગમાં જવાનો ભય રહેશે. 5:22. તેથી જો તારી જમણી આંખ તને પાપ કરાવે તો તેને બહાર કાઢીને ફેંકી દો. તારા આખા શરીરને નરકમાં ધકેલી દેવા કરતા તારા શરીરનો એક ભાગ ગુમાવવો તારા માટે વધુ સારું છે. જો તારો જમણો હાથ તને પાપ કરાવે તેને કાપી નાખો અને ફેંકી દો. તમારા આખા શરીરને નરકમાં જવા કરતા તમારું એક અંગ ગુમાવવું તમારા માટે વધુ સારું છે. 5:29-30. પરંતુ જેઓ રાજ્યમાં હોવા જોઈએ તેઓને અંધકારમાં ફેંકી દેવામાં આવશે જ્યાં તેઓ રડશે અને તેમના દાંત પીસશે. 8:12. જેઓ શરીરને મારી નાખે છે પરંતુ આત્માને મારી શકતા નથી તેનાથી ડરશો નહીં, પરંતુ ભગવાનથી ડરશો જે નરકમાં શરીર અને આત્મા બંનેનો નાશ કરી શકે છે. 10:28. અને તમારા માટે કે પર નહું, શું તમે તમારી જાતને સ્વર્ગમાં ઉપાડવા માંગતા હતા? તમને નરકમાં ફેંકી દેવામાં આવશે. જો તમારામાં જે ચમત્કારો થયા હતા તે સદોમમાં કરવામાં આવ્યા હોત તો તે આજે પણ અસ્તિત્વમાં હોત. 11:23. જેમ નિંદણ એકઠા થાય છે અને અગ્નિમાં બાળી નાખવામાં આવે છે તે જ રીતે યુગના અંતમાં થશે. માણસનો દીકરો તેના દૂતોને તેના રાજ્યમાંથી એકત્ર કરવા મોકલશે જેઓ લોકોને પાપ કરાવે છે અને બીજા બધા જેઓ દુષ્ટ કાર્યો કરે છે, અને તેઓ તેમને અગ્નિની ભઠ્ઠીમાં ફેંકી દેશે જ્યાં તેઓ રડશે અને દાંત પીસશે. 13:40-49. દોસ્ત, તું અહીં લગ્નના કપડા વિના કેવી રીતે આવ્યો? રાજાએ તેને પૂછ્યું, પણ તે માણસ કની બોલ્યો નહીં. પછી રાજાએ નોકરોને કહ્યું, તેને હાથ પગ બાંધીને બહાર અંધારામાં ફેંકી દો, ત્યાં તે રડશે અને દાંત પીસશે. 22:12-13. તમે સાપ અને સાપના પુત્રો, તમે કેવી રીતે નરકની નિંદામાંથી બચવાની અપેક્ષા રાખો છો? 23:33. તે પછી આને શાશ્વત સજા માટે મોકલવામાં આવશે, પરંતુ પ્રામાણિક લોકો શાશ્વત જીવનમાં જશે. 25:46. આખા બાઇબલના માત્ર એક જ પુસ્તકમાંથી આ થોડાક શાસ્ત્રો છે અને તેમાં ઘણા બધા છે. નરક કેવું છે? એક દિવસ ઈસુએ પડદો પાછો ખેંચ્યો અને અમને નરકની ઝલક આપી. માં લ્યુક 16:31 ઈસુ આપણને નરક કેવો છે તેનું ચિત્ર આપે છે. તે આપણને કંઈક ભયંકર બતાવે છે જે માણસની આંખે પહેલા ક્યારેય જોયું નથી. નરકની આગ મહાન શક્તિથી બળી રહી છે અને અગ્નિના આ મહાન સમુદ્રની મધ્યમાં એક માણસ છે. આ માણસ ઊંઘતો નથી, તે જાગતો છે, તે જીવંત છે અને તેની આસપાસ જે કંઈ ચાલી રહ્યું છે તેનાથી તે સભાન છે. તે જોઈ શકે છે, તે અનુભવી શકે છે, તે સાંભળી શકે છે અને તે તેની જીભથી ચાખી શકે છે. આ માણસ એક સમયે ચાલતો હતો અને આ પૃથ્વી પર રહેતો હતો જેમ આપણે હવે કરીએ છીએ. તેમણે ઉપદેશકો અથવા પ્રબોધકોને સાંભળ્યા હતા, જેમ આપણામાંના ઘણા તેમને સાંભળે છે. દુઃખની વાત એ છે કે તેણે મોસેસ અને પ્રબોધકોએ તેને જે કહ્યું તેની કોઈ નોંધ લીધી નથી. આજની જેમ ઘણા લોકો ભગવાનના શબ્દ અને શબ્દના ઉપદેશકોની કોઈ નોંધ લેતા નથી. આ માણસે વિચાર્યું ન હતું અને મૃત્યુ પછીના જીવન વિશે બિલકુલ ચિંતિત નહોતું. તે વિચારી શકે છે કે ભગવાન એક સારા ભગવાન છે અને તેથી તે તેને નર્કમાં ફેંકી દેશે નહીં, અને જો તે ત્યાં ઉતરે તો પણ તેને નર્કમાંથી બહાર કાઢવા માટે પૂરતા પાદરીઓ હતા. મારા મિત્ર, આ બધું હોવા છતાં તે નર્કમાં ઉતર્યો અને અહીં આપણે તેને આ અગ્નિ જ્વાળાઓમાં જોઈ રહ્યા છીએ. તેના ચહેરા તરફ જુઓ અને દુઃખ જુઓ, તેની આંખો જુઓ અને નિરાશાનો ભયંકર ભય જુઓ, તેના ભયંકર રુદનને સાંભળો કારણ કે તે પિતા અબ્રાહમને બોલાવે છે, મારા પર દયા કરો અને લાઝરસને તેની આંગળીને પાણીમાં ડૂબવા માટે મોકલો અને મારી જીભને ઠંડક આપો કારણ કે મને આ અગ્નિમાં ખૂબ પીડા થાય છે. પછી હું તમને વિનંતી કરું છું, પિતા અબ્રાહમ, લાઝરસને મારા પિતાના ઘરે મોકલો જ્યાં મારા 5 ભાઈઓ છે. તેને જવા દો અને તેમને ચેતવણી આપો જેથી તેઓ ઓછામાં ઓછું આ પીડાની જગ્યાએ નહીં આવે. પિતા અબ્રાહમે તેને કહ્યું કે તેમની પાસે મૂસા અને પ્રબોધકો છે અને તેઓએ તેમનું સાંભળવું જોઈએ. પરંતુ નરકની જ્વાળાઓમાં આ માણસે કહ્યું કે જો કોઈ મૃત્યુમાંથી ઉઠશે અને જઈને તેમને ચેતવણી આપશે તો તેઓ સાંભળશે. પરંતુ અબ્રાહમે કહ્યું કે જો તેઓ પ્રબોધકોને સાંભળશે નહીં તો પછી તેઓ મૃત્યુમાંથી સજીવન થશે તો પણ તેઓ કોઈનું સાંભળશે નહીં. આપણા કેટલા મિત્રો અને સંબંધીઓ આ દિવસે નરકની પીડાદાયક આગમાં છે અને ઈચ્છે છે કે તેઓ પાછા આવીને આપણને નરકની સત્યતા અને વાસ્તવિકતા વિશે ચેતવણી આપે. તેઓ પાછા આવી શકતા નથી. અમારી પાસે ભગવાનનો શબ્દ છે અને તેમાં વિશ્વાસ કરવો જ જોઈએ. ઈસુ મૃત્યુમાંથી ઉઠ્યા અને કેટલાએ તેમના પર વિશ્વાસ કર્યો. માત્ર થોડા જ નરકની વેદના માત્ર થોડા સમય માટે નથી પણ હંમેશ માટે છે. મારાથી દૂર તમે જે ભગવાનના શ્રાપ હેઠળ છો, દૂર શાશ્વત અગ્નિ તરફ જે શેતાન અને તેના દૂતો માટે તૈયાર કરવામાં આવી છે. Matthew 25:41. પછી શેતાન જેણે તેમને છેતર્યા તેને અગ્નિ અને ગંધકના સરોવરમાં ફેંકી દેવામાં આવ્યો અને તેઓને દિવસ અને રાત સદાકાળ માટે યાતના આપવામાં આવશે. જેણે પોતાનું નામ જીવંત પુસ્તકમાં લખ્યું ન હતું અગ્નિના તળાવમાં ફેંકી દીધો. Prakatikaran 20:10. ત્યાં કીડા જે તેમને ખાય છે તે ક્યારેય મરતા નથી અને જે આગ તેમને બાળે છે તે ક્યારેય ઓલવવામાં આવતી નથી. Mark 9:48. નરક યાતના અને વેદના અને પીડાનું સ્થાન છે. બાઇબલ આપણને જણાવે છે કે રડવું અને દાંત પીસવા પડશે આગ પીડાનું કારણ બને છે અને લોકો રડતા નથી અને રડતા નથી અને જો તેઓ મરી ગયા હોય તો દાંત પીસતા નથી જેમ કે કેટલાક માને છે, અથવા જો મૃત્યુ પછી કોઈ જીવન નથી. મૃત્યુ પછીનું જીવન છે કારણ કે આપણે Revelation 20:12 વાંચીએ છીએ, અને મેં મૃત મોટા અને નાના એક સરખા સિંહાસન સમક્ષ ઉભા જોયા. જો આપણે મૃત્યુ પછી નર્કમાં જઈશું તો આપણે તેની આગની યાતના અને પીડા હંમેશ માટે સહન કરીશું. જે નરકમાં જાય છે શેતાન અને તેના દૂતો માટે નરક તૈયાર કરવામાં આવ્યું હતું. જેઓ પાપ કરે છે અને શેતાનનો અવાજ સાંભળે છે અને જેમના નામ સજીવના પુસ્તકમાં લખેલા નથી તેઓ પણ આ શાપના સ્થળે જાય છે. Matthew 25:41 અને Prakatikaran 20:15. આમાં આપણે બધા, તમે અને હું સામેલ છે, દરેક વ્યક્તિએ પાપ કર્યું છે અને ભગવાનની બચતની હાજરીથી દૂર છે. Romans 3:23. પાપ એક માણસ દ્વારા વિશ્વમાં આવ્યું અને તેનું પાપ તેની સાથે મૃત્યુ લાવ્યું. પરિણામે મૃત્યુ સમગ્ર માનવ જાતિમાં ફેલાયું છે કારણ કે દરેક વ્યક્તિએ પાપ કર્યું છે. Romans 5:12. આદમના પાપને લીધે આપણા બધા પર મૃત્યુ આવી ગયું છે અને તમારે અને મારે મરવાનું છે. તે જ રીતે તમારા અને મારા પર પાપ આવ્યું છે અને આપણે બધા ભગવાનની નજરમાં પાપી છીએ. આપણી પાસે પાપ અને ભગવાનની આજ્ઞા તોડવાની ઈચ્છા સાથે પાપી સ્વભાવ છે. લોકોને પાપ કરવાનું શીખવવાની જરૂર નથી, તેઓ તે કુદરતી રીતે કરે છે. લોકોને ભગવાનની આજ્ઞાનું પાલન કરવાનું, તેમના જીવનને તેમને આપવા અને તેમની સેવા કરવાનું શીખવવું પડશે. બધા માણસોના પાપી સ્વભાવને કારણે આપણે બધા ભગવાનની બચાવ હાજરીથી દૂર છીએ અને નરક તરફ જઈ રહ્યા છીએ. આપણે જાણવું હોય કે ન ઈચ્છીએ, આપણે ભયંકર નરક તરફ સરકી રહ્યા છીએ. એવા ઘણા લોકો છે જેઓ ભગવાન ભગવાન પ્રાર્થના કરે છે અને દર અઠવાડિયે ચર્ચની અમુક વિધિઓનું પુનરાવર્તન કરે છે, પરંતુ તેઓ ભગવાનને તેમના તારણહાર તરીકે જાણતા નથી અને નવો જન્મ લીધો નથી. તેઓ પણ ચોક્કસપણે નરકમાં મળી આવશે. Matthew 7:21-23. એવા લોકો પણ છે જેઓ ખ્રિસ્તી હોવાનો દાવો કરે છે પરંતુ સારા ફળ આપતા નથી, તેઓને પણ આગમાં નાખવામાં આવશે. Matthew 7:19. આપણા પાપી સ્વભાવના કૃત્યો જે આપણામાં જોવા ન જોઈએ તે છે અનૈતિક, ગંદી અને અભદ્ર ક્રિયાઓ, મૂર્તિઓની પૂજા અને મેલી વિદ્યા. લોકો દુશ્મન બને છે અને તેઓ લડે છે. તેઓ ઈર્ષ્યા, ક્રોધિત અને મહત્વાકાંક્ષી બને છે. તેઓ પક્ષોમાં અલગ પડે છે અને જૂથો. તેઓ ઈર્ષ્યા કરે છે, નશામાં હોય છે, હોર્ગેજ કરે છે અને આના જેવા અન્ય કાર્યો કરે છે. હું તમને હવે ચેતવણી આપું છું, જેમ મેં પહેલા કર્યું છે, જેઓ આ વસ્તુઓ કરે છે તેઓ ભગવાનનું રાજ્ય ધરાવશે નહીં. Galatians 5:19-21. જો આપણે આપણી જાતને ખ્રિસ્તી કહીએ તો દુનિયાએ આપણામાં પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ, દયા, ભલાઈ, વફાદારી, નમ્રતા અને આત્મસંયમ જોવું જોઈએ. Galatians 5:22-24. જેઓ નર્કમાં જોવા મળે છે તે હશે જેઓ ઈસુના કિંમતી રક્ત દ્વારા શુદ્ધ થયા નથી, જેઓ તેમના પાપોથી પાછા ફર્યા નથી, જેમણે ઈશ્વરની ભેટનો સ્વીકાર કર્યો નથી, જે શાશ્વત જીવન છે અને જેઓ આજ્ઞાભંગ દ્વારા સારવાર કરે છે. સસ્તામાં ભગવાનના કરારનું લોહી જે તેમને પાપમાંથી શુદ્ધ કરે છે. Hebrews 10:29. પ્રભુએ નિકોદેમસ સાથે વાત કરી, જે એક યહૂદી આગેવાન હતા, અને તેમને કહ્યું કે હું તમને સત્ય કહું છું, જ્યાં સુધી તે નવો જન્મ ન લે ત્યાં સુધી કોઈ ઈશ્વરનું રાજ્ય જોઈ શકતું નથી. John 3:3. ભગવાન તેને કહી રહ્યા હતા કે ભલે તે એક નેતા અને ખૂબ સારા માણસ હતા, તેમ છતાં તેને સ્વર્ગમાં પ્રવેશવા માટે ફરીથી જન્મ લેવાની જરૂર છે. જો આપણો પુનઃજન્મ ન થાય તો ભલે આપણે ગમે તેટલા સારા જીવન જીવતા હોઈએ, આપણે ચોક્કસપણે નર્કમાં જઈશું. તો પછી જે વ્યક્તિ ભગવાનના પુત્રને ધિક્કારે છે તેનું શું? જે ભગવાનના કરારના લોહીને સસ્તી વસ્તુ માને છે, જેણે તેને પાપથી શુદ્ધ કર્યું છે, કોણ કૃપાના આત્માનું અપમાન કરે છે? જરા વિચારો કે તે કેટલી ખરાબ સજાને પાત્ર હશે. કેમ કે આપણે જાણીએ છીએ કે કોણે કહ્યું હું બદલો લઈશ, હું બદલો આપીશ, અને કોણે એમ પણ કહ્યું કે ભગવાન તેના લોકોનો ન્યાય કરશે. જીવતા ઈશ્વરના હાથમાં પડવું એ એક ભયાનક બાબત છે. Hebrews 10:29-31. જે આપણને નર્કમાં મોકલે છે. ઘણા લોકો કહે છે કે ભગવાન પ્રેમ હોવાથી તે આપણને ક્યારેય નર્કમાં નહીં મોકલે. તો પછી લોકો નર્કમાં કેવી રીતે જાય છે? ભગવાને તેમના મહાન પ્રેમમાં આપણા માટે બચવાનો માર્ગ બનાવ્યો છે અને તે દરેક વ્યક્તિ પર વ્યક્તિગત રીતે નક્કી કરવાનું બાકી છે કે તે અથવા તેની શાશ્વતતા ક્યાં પસાર કરવા માંગે છે. ભગવાને આ પસંદગી તમારા અને મારા પર છોડી દીધી છે અને અમે સ્વર્ગ અને નરક વિશે જાતે નિર્ણય લેવા માટે સ્વતંત્ર છીએ. જો આપણે સ્વર્ગમાં જવા માંગતા હોય તો આપણને રસ્તો સ્પષ્ટ દેખાડવામાં આવ્યો છે. જો આપણે ભગવાનના મુક્તિના માર્ગને સ્વીકારવાની અવગણના કરીએ અથવા જો આપણે તેને સ્વીકારવાનું પસંદ ન કરીએ પરંતુ થોડા સમય માટે પાપનો આનંદ માણવાનું પસંદ કરીએ તો આપણે આપણી જાતને નર્કમાં મોકલીએ છીએ, કારણ કે તે ત્યાં જવાનો માર્ગ છે. તમને અને મને સ્વર્ગ અને નરક બંનેનો રસ્તો બતાવવામાં આવે છે, પરંતુ તમે અને હું જ નક્કી કરીએ છીએ કે કયો રસ્તો લેવો અને કોને તેના ગંતવ્ય સુધી ચાલવું. આપણે કેવી રીતે છટકી જઈશું? ભગવાને આપણા માટે બચવાનો એક રસ્તો બનાવ્યો, જેને પૈસાની જરૂર નથી, જેને તમારે ઉચ્ચ શિક્ષણની જરૂર નથી, જેને તમે સ્વીકારતા પહેલા સારું જીવન જીવવાની જરૂર નથી અને જે તમને તેના માટે કામ કરવાનું કહેતું નથી. ભગવાનનો માર્ગ મફત છે, તે પાપી તેમજ સારા વ્યક્તિ માટે છે. તે એક બાળક અને પુખ્ત વયના લોકો દ્વારા સમજી અને સ્વીકારી શકાય છે, જેનું કોઈ શિક્ષણ નથી. તે અદ્ભુત, ભવ્ય અને શાંતિ અને આનંદ લાવે છે. ભગવાનનો માર્ગ આપણા ખભા પરથી પાપનો ભારે ભાર ઉઠાવી લે છે અને ભગવાનની ઝુંસરી સરળ છે અને તેનો ભાર હળવો છે. Matthew 11:28-30. ભગવાનનો માર્ગ એ છે કે આપણા પાપો માટે દિલગીર થવું અને તેનાથી વળવું. આપણે કરેલા પાપો માટે આપણે ખરેખર દિલગીર થવું જોઈએ અને તેમાંથી પાછા ફરવું જોઈએ. પરંતુ હવે હું ખુશ છું, કારણ કે તમારી ઉદાસીએ તમને તમારા માર્ગો બદલ્યા. કારણ કે ઉદાસી જે ભગવાન દ્વારા ઉપયોગમાં લેવાય છે તે હૃદયમાં પરિવર્તન લાવે છે, જે મુક્તિ તરફ દોરી જાય છે. 2 કોરિન્થી 7:9-10. તે વસ્તુઓ કરો જે બતાવશે કે તમે તમારા પાપોથી પાછા ફર્યા છો. 3:8. હું તમને કહું છું કે પસ્તાવો કરવાની જરૂર ન હોય તેવા 99 ન્યાયી લોકો કરતા પસ્તાવો કરનાર એક પાપી પર સ્વર્ગમાં વધુ આનંદ થશે. 15:7. આ લખાયેલું છે, મસીહાએ સહન કરવું જોઈએ અને 3 દિવસ પછી મૃત્યુમાંથી ઉઠવું જોઈએ અને તેના નામે પસ્તાવો અને પાપોની ક્ષમા વિશેનો સંદેશ તમામ રાષ્ટ્રોને પ્રચાર કરવો જોઈએ. 24:46-47. ખરેખર તમે જાણો છો કે ભગવાન દયાળુ છે, કારણ કે તે તમને પસ્તાવો કરવા તરફ દોરી જવાનો પ્રયાસ કરી રહ્યો છે. 2:4. જ્યારે પવિત્ર આત્માની પ્રતીતિ દ્વારા આપણે જોયું કે આપણે કેટલા મહાન પાપી છીએ અને આપણે દિલગીર છીએ અને પસ્તાવો કરીએ છીએ, ત્યારે આપણે પણ આપણા પાપોની કબૂલાત કરવી જોઈએ, કારણ કે તે આપણા પાપોને માફ કરશે અને આપણને આપણા બધા ખોટા કામોથી શુદ્ધ કરશે. 1 જ્હોન 1:9. ઈસુએ આપણા માટે જે કર્યું છે તે આપણે પણ માનવું જોઈએ અને વિશ્વાસપૂર્વક સ્વીકારવું જોઈએ. જેમ મૂસાએ રણમાં થાંભલા પર પિત્તળના સાપને ઊંચો કર્યો, તેવી જ રીતે માણસના પુત્રને પણ ઊંચો કરવો જોઈએ, જેથી દરેક વ્યક્તિ જે તેનામાં વિશ્વાસ કરે છે શાશ્વત જીવન મેળવો. કેમ કે ઈશ્વરે જગતને એટલો પ્રેમ કર્યો કે તેણે પોતાનો એકનો એક પુત્ર આપ્યો, જેથી જે કોઈ તેનામાં વિશ્વાસ કરે તે મરે નહીં પણ શાશ્વત જીવન પામે. કેમ કે ઈશ્વરે તેના પુત્રને જગતમાં ન્યાયાધીશ બનવા મોકલ્યો નથી, પરંતુ તેના તારણહાર બનો. જે કોઈ પુત્રમાં વિશ્વાસ કરે છે તેનો ન્યાય કરવામાં આવતો નથી, પરંતુ જે કોઈ માનતો નથી તેનો ન્યાય થઈ ચૂક્યો છે, કારણ કે તેણે ઈશ્વરના એકમાત્ર પુત્રમાં વિશ્વાસ કર્યો નથી. જે કોઈ પુત્રમાં વિશ્વાસ કરે છે તેને શાશ્વત જીવન છે. જે કોઈ પુત્રની આજ્ઞા તોડે છે તે જીવન પામશે નહીં, પરંતુ ભગવાનની સજા હેઠળ રહો. 3:14-18. હું તમને સત્ય કહું છું, જે કોઈ મારા શબ્દો સાંભળે છે અને જેણે મને મોકલ્યો છે તેનામાં વિશ્વાસ કરે છે તેને શાશ્વત જીવન છે. તેનો ન્યાય કરવામાં આવશે નહીં, પરંતુ તે મૃત્યુમાંથી જીવનમાં પસાર થઈ ગયો છે. 5:24. તે ભગવાનની કૃપાથી છે કે તમે વિશ્વાસ દ્વારા બચાવ્યા છો. તે તમારા પોતાના પ્રયત્નોનું પરિણામ નથી, પરંતુ ભગવાનની ભેટ છે, જેથી કોઈ તેના વિશે બડાઈ ન કરી શકે. 2:8. કારણ કે આદમે પાપ કર્યું હતું, મૃત્યુ અને પાપ બધા માણસો પર આવ્યા હતા, પરંતુ કારણ કે ઈસુ પાપ રહિત એક ભગવાનનો પુત્ર અમારા સ્થાને તમારા અને મારા માટે મૃત્યુ પામ્યા હતા, અમે અનંત જીવન મેળવી શકીએ છીએ. જેમ બધા લોકો આદમ સાથેના તેમના જોડાણને કારણે મૃત્યુ પામે છે, તે જ રીતે ખ્રિસ્ત સાથેના તેમના જોડાણને કારણે બધાને સજીવન કરવામાં આવશે. 1 કોરિન્થી 15:22. તેથી તમે જુઓ છો કે આપણે જે કરવાનું છે તે ખૂબ જ ઓછું છે અને તેની કોઈ કિંમત નથી. આપણે ફક્ત આપણા પાપો માટે દિલગીર થવું પડશે અને તેમાંથી પાછા ફરવું પડશે, કબૂલ કરવું પડશે અને વિશ્વાસ કરવો પડશે અને ઈસુ ખ્રિસ્તને આપણા ભગવાન અને તારણહાર તરીકે સ્વીકારવો પડશે. ચૂકવણી અને આપવાનું બધું જ કરનાર પ્રભુ ઈસુ છે. તેણે કેલ્વેરીના ક્રોસ પર તેના પોતાના જીવન સાથે તમારા મુક્તિ માટે ચૂકવણી કરી. તે આપણા હૃદયને તેના કિંમતી રક્તથી શુદ્ધ કરે છે. તે આપણા ઘણા પાપોને માફ કરે છે. તે આપણને ભગવાનના બાળકો બનવાનો અધિકાર આપે છે અને તે આપણને સ્વીકારે છે અને આપણને પોતાના બનાવે છે. 1:12. ઈસુ કેવો અદ્ભુત, ભવ્ય અને મફત મુક્તિ આપે છે. આ મુક્તિ પ્રાપ્ત કરો અને હવે ઈસુ સ્વીકારો. એક અધર્મી માણસ એકવાર એક ખ્રિસ્તીને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે તેનો ધર્મ કોઈ કામનો નથી અને તે તેના માટે ક્યારેય વધુ સારું નહીં હોય. અવિશ્વાસીએ પૂછ્યું, તમારા ઈસુએ તમારા માટે શું કર્યું છે? ખ્રિસ્તીએ કહ્યું, તેણે મને બચાવ્યો છે. અધર્મી માણસે પ્રશ્ન કર્યો, અને તે શું છે? અને જ્યારે તે બોલ્યો ત્યારે તેના ચહેરા પર અવિશ્વસનીય સ્મિત હતું. ખ્રિસ્તીએ જવાબ આપ્યો, મારી સાથે દરવાજા સુધી આવો અને હું તમને બતાવીશ. તેથી તેઓ સાથે મળીને દરવાજા પાસે ગયા અને બહાર પગ મૂક્યો. પછી ખ્રિસ્તીએ સૂકા પાંદડાઓનો જથ્થો લીધો અને તેમાંથી એક મોટું વર્તુળ અથવા વીંટી બનાવી. પછી તેણે એક કીડો શોધી કાઢ્યો અને એક મળી આવતા તેણે તેને રિંગની મધ્યમાં મૂક્યો. પછી તેણે કેટલીક માચિસ લીધી અને કીડાની આસપાસના સૂકા પાંદડાઓને આગ લગાડી, જ્યારે અવિશ્વાસુ આશ્ચર્યથી જોતો રહ્યો. જેમ જેમ અગ્નિની ગરમી ગરીબ કીડાની નજીક આવી, તે સળવળાટ અને સળવળાટ કરવા લાગ્યો અને તકલીફના લક્ષણો દર્શાવવા લાગ્યો, પરંતુ તે સળગતી રિંગમાંથી બહાર નીકળી શક્યો નહીં. પછી ખ્રિશ્ચિયને ઝડપથી ધુમાડામાંથી પોતાનો હાથ ચલાવ્યો અને કીડાને તેની ખતરનાક સ્થિતિમાંથી બહાર કાઢ્યો અને તેને આગ અને તમામ જોખમોની પહોંચની બહાર લીલા ઘાસ પર મૂક્યો. ત્યાં ખ્રિસ્તીએ કહ્યું, તે જ ઈસુએ મારા માટે કર્યું છે. હું નરકની જ્વાળાઓ સામે આવી ગયો હતો, તેઓ મને ઘેરી રહ્યા હતા અને બચવાની કોઈ શક્યતા નહોતી. હું એક મહાન પાપી હતો જેની નિંદા કરવામાં આવી હતી અને નાશ થવા માટે તૈયાર હતો, પરંતુ ઈસુએ મારા પાપો માટે મૃત્યુ પામીને મને બચાવ્યો, મને આગમાંથી લાકડીની જેમ છીનવી લીધો. ઝખાર્યા 3:2. પ્રિય મિત્ર, તમે ચોક્કસ નરકની આગમાં નીચે જઈ રહ્યા છો, શું તમે ઈસુ તરફ જોશો નહીં? પાછા ફરો અને તેની પાસે તમારા પાપોની કબૂલાત કરો, વિશ્વાસ કરો અને તેને સ્વીકારો અને તેને તમને બચાવવા દો. એક ક્ષણ વધુ રાહ જોશો નહીં, પણ હવે તેને સ્વીકારો. તમે જ્યાં પણ હો, હવે પ્રભુ ઈસુ માટે તમારું હૃદય ખોલો. તે તને પ્રેમ કરે છે. તે ઈચ્છતો નથી કે તમે મરી જાઓ. તે તમને બચાવવા માંગે છે. તે ફક્ત તમને રડવાનું સાંભળવાની રાહ જોઈ રહ્યો છે. હવે તેને બોલાવો અને તે તેના ખીલાથી વિંધેલા હાથને લંબાવશે અને તમને અગ્નિમાંથી બહાર કાઢશે અને તમને શાશ્વત શાપના ભયથી દૂર લીલા ઘાસ પર મૂકશે. તે તમને સ્વર્ગ તરફ લઈ જતા રસ્તા પર મૂકશે. હવે તેના પર વિશ્વાસ કરો.